તારીખ 4/12/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું રાજકોટ જ્ઞાન મંદિરમાં પ્રવચન.
સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. ત્યાંથી ચાલુ કરવાનું. સર્વ પદાર્થ જાણવાનો હેતુ એટલે કે જેટલું કઈ જાણવું છે, સમજવું છે, તેની પાછળ એક આત્મજ્ઞાન થાય એવું જ પ્રયોજન હોવું ઘટે છે. જ્યાં સુધી પ્રયોજનની સૂક્ષ્મ અને તીક્ષ્ણ દ્રષ્ટિકોણ પ્રગટ ન થાય ત્યાં સુધી જિજ્ઞાસા કહો, કુતૂહલ વૃત્તિ કહો, એ પ્રકારના પરિણામથી અપ્રયોજનભૂત વિષયનું લક્ષ્ય રહ્યા કરે છે. અજાણપણે પણ આવો એક દોષ રહ્યા કરે છે કે જે પોતાને પ્રયોજન નથી, છતાં પણ જાણવામાં નવી વાત છે. નવું નવું જાણવું એ કુતૂહલી વૃત્તિનો સ્વભાવ છે. નવું જાણવા અર્થે અનેક પ્રવૃત્તિ કરવામાં આવે છે, અને સ્વાધ્યાયમાં પણ જો એ જ પ્રવૃત્તિ રહી અને પોતાને વર્તમાનમાં શું પ્રયોજન છે એવું લક્ષ્ય ન રહ્યું, અથવા આત્મજ્ઞાન થવા અર્થે આ પ્રયોજન કઈ રીતે સધાય છે, કયા પ્રકારે પ્રયોજનને સ્પર્શતી વાત છે કે જે પ્રયોજન આત્મજ્ઞાન પૂરતું છે, એ પ્રકારનો દ્રષ્ટિકોણ સાધ્ય કરવામાં ન આવે તો જે કાંઈ જાણવું થાય છે, જે કાંઈ સમજવું થાય છે, એ અપ્રયોજનભૂતના લક્ષ્યથી થાય છે, અને નુકસાન એ પ્રકારનું એમાં ઉત્પન્ન થાય છે કે પોતાને જે પ્રયોજનભૂત વિષય સામે આવે ત્યારે લક્ષ્ય ન જાય અને ઉપરથી પોતે ચાલ્યો જાય. ફરીથી એ વિષય લઈએ. પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત એમ બે પ્રકારના વિષય શાસ્ત્રમાં સામે આવે છે. પ્રશ્ન એ થાય કે શાસ્ત્રકાર અપ્રયોજનભૂત વિષય કેમ નિરૂપણ કરે ને કેમ લખે, પણ અહીંયા એ સવાલ નથી. અહીંયા એટલી વાત છે કે મને પ્રયોજનભૂત વાત છે કે નહીં, એટલી જ વાત છે. શાસ્ત્ર રચના જે કરવામાં આવે છે એ મહાન પુરુષો દ્વારા જે જે શાસ્ત્રો રચાયા છે એમાં શાસનમાં અનેક કોટીના જીવોને લક્ષ્યમાં રાખીને અનેક યોગ્યતાવાળા જીવોને, ભિન્ન ભિન્ન યોગ્યતાવાળા જીવોને કામમાં આવેલો ઉપદેશ ભિન્ન ભિન્ન પ્રકારે અપાયેલો છે. તેથી એ સંબંધના સિદ્ધાંત એવો છે કે બધો ઉપદેશ એક જીવને લાગુ પડતો નથી, તેમ એક જ ઉપદેશ બધા જીવોને લાગુ પડતો નથી. આવો સિદ્ધાંત છે. અને એ પ્રકારે શાસ્ત્ર જ્ઞાન રહેલું હોવાથી શાસ્ત્રનું અધ્યયન કરનાર, સ્વાધ્યાય કરનાર મુમુક્ષુએ એ વિચારવું જોઈએ કે મને મારા પ્રયોજનની વાત ક્યાં છે અને કેવી રીતે છે. મારે આત્મજ્ઞાન કરવું જરૂરી છે, તો આત્મજ્ઞાન થવા અર્થે આ વિષય મને કેવી રીતે કામમાં આવે કે ના આવે એટલું વિચારવું પડે છે. અને એ રીતે જો વિચારવામાં ના આવે તો અપ્રયોજનભૂત વિષયોનું પણ ઘણું જાણપણું થાય અને પ્રયોજનભૂત વિષય રહી જાય, અથવા પ્રયોજનભૂત વિષય સામે આવે તો પણ છૂટી જાય એવી એક પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે અહીંયા એ પ્રકારે કૃપાળુદેવનો સંકેત છે કે સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું તે છે. એક આત્મજ્ઞાન કરવાના પ્રયોજન અર્થે જે કંઈ જાણવું છે તે જાણવું છે, નિતર નથી જાણવું, છોડી દેવું છે, ગૌણ કરી નાખવું છે. અને જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જેટલું જાણ્યું એટલું ખોખ, નકામું છે, નિષ્ફળપણું છે. એટલે જાણપણું તો ઇન્ફોર્મેશન બ્યુરોમાં પણ થાય છે. આપણે આપણું માનસપટ ઇન્ફોર્મેશન બ્યુરો બનાવવું નથી. મારા પ્રિયજનને લાગતી વાત સાથે મારે સંબંધ છે. દ્રષ્ટાંત લઈએ તો એ રીતે છે કે પોતે મુમુક્ષુની ભૂમિકામાં છે. મુમુક્ષુમાં મંદ મુમુક્ષુતા છે, મધ્યમ કોટિની મુમુક્ષુતા છે કે ઉત્કૃષ્ટ મુમુક્ષુતા છે. મંદ દશા છે, મધ્યમ દશા છે કે ઉત્કૃષ્ટ દશા છે એ વાત પણ પોતાના ખ્યાલમાં સમજમાં હોવી જોઈએ, એનું સભાનપણું હોવું જોઈએ. અચ્છા, કેટલીક વાતો જ્ઞાનીના ઉપદેશને જ્ઞાનીનો ઉપદેશ આપ્યો હોય એવી પણ શાસ્ત્રમાં આવે, કેટલીક વાતો મુનિને ઉપદેશ આપ્યો હોય એવી પણ શાસ્ત્રમાં આવે, તો મુમુક્ષુને માટે એ પ્રયોજનભૂત નથી. તેમ છતાં જ્ઞાન દશા અને મુનિ દશાનો વિસ્તાર અને વર્ણન આવે તો એ દશા પ્રાપ્ત કરવા માટેની પ્રેરણા અને ભાવના ઉત્પન્ન થાય એટલું પ્રયોજન અવશ્ય છે. અને એ દશાના મહાત્માઓને ઓળખવા માટેનું પ્રયોજન અવશ્ય એમાં છે. પણ એ દશામાં પોતાની કલ્પના કરવાનું કે પોતાનું સીધું પ્રયોજન ત્યાં લાગુ પડતું નથી. એવી રીતે પોતાના પ્રયોજનના વિષયમાં સૂક્ષ્મ અને તીક્ષ્ણ દ્રષ્ટિકોણ હોવો જરૂરી છે. અને એવું ન હોય તો જેટલું કાંઈ જાણવું બને છે એનું નિષ્ફળપણું આવે છે, એની કોઈ સફળતા થતી નથી. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. જેટલું આત્મજ્ઞાન થાય એટલે કે આત્માને અનુસરીને તારતમ્ય વિશેષથી જેટલા પરિણામ વર્તે એટલી આત્મશાંતિ અને આત્મસમાધિ પ્રગટે. સાધક દશામાં ગુણસ્થાન અનુસાર સમાધિ ભાવ હોય છે. એક ગુણસ્થાનમાં પણ જગનની મધ્યમ ઉત્કૃષ્ટ એવા સ્થૂળ ત્રણ ભેદ પાડી શકાય. સૂક્ષ્મ ભેદે તો એક ગુણસ્થાનને તારતમ્ય ભેદ અસંખ્ય છે. એટલે આત્માને અનુસરીને જેટલું પરિણામ પરિણમન થાય, કેમ કે એક મિશ્ર દશા છે. સાધક દશા એટલે સંપૂર્ણ સિદ્ધ દશા નહીં તે, અને સાધક દશા એટલે સંપૂર્ણ બાધક દશા નહીં તે. સાધક દશા એટલે કેટલુંક સાધકપણું ને કેટલુંક બાધકપણું, એમ હોવાથી અહીંયા એમ કહેવું છે કે જેટલું સાધકપણું છે તેટલી આત્મસમાધિ પ્રગટે, એટલું આત્મજ્ઞાન લેવું, એટલું આત્માને અનુસરતું પરિણમન લેવું. બાકીનું પરિણમન જે બહિર્મુખ અંશે છે, સર્વાંશે બહિર્મુખ પણ નથી, સાધક દશામાં સર્વાંશે અંતર્મુખ પણ નથી. સર્વાંશે અંતર્મુખ તો મોક્ષ દશામાં હોય, સર્વાંશે બહિર્મુખ તો અજ્ઞાન દશામાં હોય. સાધક દશામાં અંશતઃ સાધકપણું છે, અંશતઃ બાધકપણું છે, અથવા મુખ્યપણે સાધકપણું છે, ગૌણપણે બાધકપણું છે. પણ જ્યાં સુધી જેટલો અંશ બાધકપણાનો છે ત્યાં સુધી મોક્ષ દશા નથી પણ સાધક દશા છે. એટલે જેટલી સાધક દશા છે તેટલી આત્મશાંતિ અને તેટલી આત્મસમાધિ પ્રગટે છે. કોઈ પણ તથારૂપ યોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. આ પત્રને વિશે આ એક વચનામૃત બહુ ગૂઢ ભાષામાં અને મહત્વપૂર્ણ વિષયને નિરૂપણ કરતું છે. કોઈ પણ તથારૂપ જોગને પામીને, તથારૂપ જોગ એટલે શું અહીંયા એ વિચારીને રહે છે. જો કે નીચે એક તથારૂપ જોગને નો બીજો શબ્દાંતર અધરવર્ડ આત્મજોગ લખ્યું છે. આત્મજોગ આ સ્વતંત્ર ભાષા છે, એમને શબ્દ સંયોજન પણ સ્વતંત્ર છે, બધું ભાષા પણ સ્વતંત્ર છે, ભાવ તો ઘણો ગૂઢ છે. તથારૂપ જોગને પામીને, તથારૂપ જોગ એટલે આત્મ અંતર્ભેદ જાગૃતિ થાય એવો જોગ, એવો યોગ. ઉપાદાન અપેક્ષાએ જીવને ઉત્કૃષ્ટ યોગ્યતા થાય, નિમિત્ત અપેક્ષાએ જ્ઞાની પુરુષનો સત્પુરુષનો સંયોગરૂપ યોગ પ્રાપ્ત થાય. આમ બંનેનો મેળ થાય. સુપાત્રતા એ ઉપાદાનનું પરિણામ છે અને એ પાત્રતામાં અંતર્ભેદ જાગૃતિ થાય એવી દશા થાય એવો કોઈ સત્પુરુષનો યોગ થાય તો એ તથારૂપ યોગને પ્રાપ્ત થયેલો જીવ છે. કેમ કે અનંતવાર સમવસરણમાં જીવ ગયો છે, ત્યાં સજીવન મૂર્તિ તરીકે સર્વજ્ઞ પરમાત્મા જીનેન્દ્રદેવ છે. અનંતવાર ભાવલિંગની મુનિના સંયોગને પણ સત્સંગને પ્રાપ્ત થયો છે અને અનંતવાર જ્ઞાની પુરુષના સમાગમને પણ પ્રાપ્ત થયો છે. પણ જો પોતાની પાત્રતા નથી હોતી તો એને કાંઈ ગ્રહણ થતું નથી. વસ્તુ અમૂલ્ય છે, અલૌકિક છે, અચિંત્ય છે, પણ એને રહેવા માટે પાત્ર જોઈએ. જેમ સિંહણનું દૂધ સોનાના પાત્રમાં રહે, માટીનું પાત્ર હોય તો ફાટી જાય, એમ આ જિનેશ્વર પરમાત્માનો ઉપદેશ છે એ જો પરિણમે તો જીવ સંસાર કરી જાય. એમ કૃપાલુદેવ લખે છે કે ભૂજાએ કરીને સ્વયંભૂ રમણ સમુદ્ર તરવો સહેલો છે, પણ સંસાર સમુદ્ર ને મોહ સમુદ્ર ને તરવો એટલો સહેલો નથી. એટલે વિષય સાધારણ તો નથી, અસાધારણ વિષય છે. અને એટલી ગંભીરતામાં આવીને એને હાથમાં લેવાય એ કામ, તો એ કામ થવાની સફળતા સંભવે છે. કાર્યની એટલી ગંભીરતા ન સમજવામાં આવે તો એ કાર્ય એટલી દરકારથી, એટલી સાવધાનીથી કે એટલી જાગૃતિથી હાથમાં લેવાતું નથી અને એની અસર પહોંચતી નથી. અહીંયા અસર પહોંચે એને અંતરભેદ જાગૃતિ કહી છે. જેનું અંતરભેદાય, અંતરભેદાય એટલે શું? જીવને અનંતકાળથી સ્વભાવના સંસ્કાર નથી અને વિભાવ અને વિકારના જ સંસ્કારો છે અનંતકાળથી, અથવા સંસારના જ સંસ્કારો છે. સંસારથી વિરુદ્ધ એવા મોક્ષ માર્ગના સંસ્કાર નથી. પરિણામ એ છે કે એક સંસાર પરિણતિ છે એ નિરંતર ચાલુ રહે છે. ઉપયોગનો વિષય સમજાય છે, પરિણતિનો વિષય સમજવો થોડો અઘરો પડે છે. કેમ કે ઉપયોગ છે એ સ્થૂળ છે અને પરિણતિ છે એ સૂક્ષ્મ છે, અને એ વિષયની વિચારણા અને એ વિષયનો અનુભવ જ્ઞાન અથવા એ વિષયનો અનુભવ થાય તેવું અવલોકન, ઓબ્ઝર્વેશન નહીં હોવાથી પરિણતિનો વિષય પ્રાય સમજવામાં આવતો નથી. પ્રત્યેક સંસારી જીવને સંસારની એક પરિણતિ છે. દ્રષ્ટાંત લઈએ તો કે હું ફલાણા મનુષ્ય છું, એક પરિણતિ છે. હું આત્મા છું એવી પરિણતિ નથી જીવની પાસે. પરિણતિ છે એનો અર્થ શું છે? કે એનું સ્મરણ ન કરવું પડે, એનું વિસ્મરણ ન થાય. હું મનુષ્ય છું એનું વિસ્મરણ ન થાય, અને હું મનુષ્ય છું એનું સ્મરણ ન કરવું પડે. કેમ કે મનુષ્ય ગતિમાં મનુષ્યને યોગ્ય, મનુષ્યની યોગ્યતાના સંસ્કાર લઈને એક પરિણતિ ચાલે છે જીવની. કદી કોઈને એવો વિકલ્પ કે વિચાર આવ્યો છે કે હું પશુ પક્ષી તો નથી થઈ ગયો ને? કે નહીં આવે. હું દેવલોકનો દેવ છું કે એમ પણ નહીં આવે. ચાર ગતિમાંથી જે ગતિમાં પોતે વિદ્યમાન છે એ ગતિની એની પરિણતિ ચાલતી હોય છે. પુરુષ હોય તો એની એ પરિણતિ એ પ્રકારે ચાલતી હોય છે, સ્ત્રી હોય તો એની પરિણતિ એ પ્રકારે ચાલતી હોય છે. એની તેના પરિણતિને યોગ્ય જ એના બધા પરિણામ ચાલતા હોય છે. સહેજે સહેજે કરવા પડતા નથી. એવી પરિણતિ સંસારને અનેક ભાવોથી સુદૃઢ થઈને બધા જીવોને વર્તે છે. હવે કોઈ એવા તથારૂપ યોગને પામીને એટલી એટલી યોગ્યતામાં આવીને કે એ પરિણતિ છૂટવાની પૂર્વ ભૂમિકા થઈ હોય, એવી સુપાત્રતા પ્રગટ થઈ હોય, અને એ ભૂમિકામાં કોઈ સત્પુરુષનો, જ્ઞાની પુરુષનો યોગ મળી જાય, એમ બે વાત એક સાથે ભેગી થાય ત્યારે એને આત્મયોગ કહે છે, આત્મકલ્યાણ થાય એવો યોગ કહે છે. અને એવા યોગને પ્રાપ્ત થઈને, પામીને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય, એટલે એવી કોઈ ક્ષણ આવે, પછી તો જાગૃતિ ચાલુ રહેશે, પણ એવી કોઈ એક ધન્ય પળ આવે કે જેથી એનું અંતર ભેદાઈ જાય, એ પરિણતિ ભેદીને હું આત્મા છું, જ્ઞાન સ્વરૂપી હું આત્મા છું એવી સ્વરૂપની જાગૃતિ ઉત્પન્ન થાય તો એવા જીવને મોક્ષ વિશેષ દૂર નથી. પછી આ એક બહુ જ આશાસ્પદ વાત કૃપાળુદેવે અહીંયા મોક્ષોને માટે કરી છે. તું ગમે તેમ કરીને, ગમે તેમ કરીને એટલે કોઈ એવી સુપાત્રતામાં આવીને, કોઈ એવા નાની પુરુષના યુગમાં જો તારું આવું થાય અને એમાં તારા અંતર ભેદાઈને સ્વરૂપની ચૈતન્યની જાગૃતિ આવે, હું દેહાદી સ્વરૂપ નથી, હું રાગાદી સ્વરૂપ નથી, પણ હું જ્ઞાન સ્વરૂપી એક આત્મા છું એવી કોઈ અંતર્ભેદ જાગૃતિ આવે તો પછી મોક્ષ વધારે દૂર નથી, પછી મોક્ષ સમીપ છે. મોક્ષ સમીપ છે એમ અહીંયા શ્રી ગુરુ ગેરંટી આપે છે, પણ એ ગેરંટી લેવા જેવી નહીં પડે. નાની પુરુષો અનેક રીતે આ વાત કરે છે, ભિન્ન ભિન્ન જ્ઞાનીઓ ભિન્ન ભિન્ન પ્રકારે આ વાત કરે છે. એમ પણ પોતાને અનુભવ થઈ શકવા યોગ્ય છે કે પોતાના મોક્ષના ભણકારા આવે અંદર છે. મોક્ષના ભણકાર એને કહેવામાં આવે છે મોક્ષની દશા. પણ જેને અંતર્ભેદ જાગૃતિ થાય એનો મોક્ષ વિશેષ દૂર નથી, એની ખાતરી પોતાને થાય કે ન થાય, તો પોતાને થાય કે હવે મારો મોક્ષ વધારે દૂર નથી. અંદરથી એને મોક્ષના ભણકારા આવવા માંડે એવી એક દશા થાય છે. એને અહીંયા બહુ ગૂઢ ભાષામાં કૃપાળુદેવ એ શબ્દથી કહે છે કે કોઈ અંતર્ભેદ જાગૃતિ થાય, અંતર્ભેદાઈને જાગૃતિ આવે તો પછી મોક્ષ વિશેષ દૂર. ત્યારે મોક્ષ દૂર ક્યારે છે એનું કોઈ લક્ષણ ખરું? કોને મોક્ષ દૂર છે? બધા પ્રશ્નોના સમાધાન આપતા જાય છે કે અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. તન્મયતા. હવે આ તો ખ્યાલ ક્યારે આવે કે જો જીવને પોતાના પરિણામનું અવલોકન હોય તો ખ્યાલ આવે કે જે કાંઈ ઉદય ભાવરૂપ અન્ય પરિણામ છે એ આત્મ પરિણામ નથી. આત્મ પરિણામ તો આત્માને અવલંબીને, આત્માને અનુસરીને ઉત્પન્ન થનારા પરિણામ છે. અને એ પરિણામ તો આત્મજ્ઞાન પૂર્વક જ થવા ઘટે છે, એ પહેલા તો એ પરિણામ થતા નથી. એ પહેલા સર્વ જીવોને અન્ય પરિણામ ઉદય ભાવમાં હોય છે અને એ ઉદય ભાવોમાં પણ જેટલી તાદાત્મ વૃત્તિ છે એટલું નુકસાન છે, એટલો જીવ મોક્ષથી વિશેષ દૂર છે. અન્ય પરિણામ હોવા અને એમાં તાદાત્મ વૃત્તિની તારતમ્યતા વિશેષ હોવી કે મંદ હોવી એમ બે પ્રકાર પડે છે. જે આત્માર્થી જીવ છે, મુમુક્ષુ જીવ છે, એના અન્ય પરિણામો તીવ્ર તાદાત્મ વૃત્તિથી ઉત્પન્ન થતા નથી, એની તાદાત્મ વૃત્તિ મંદ પડી જાય છે. અને એનું કારણ છે દર્શન મોહનો અનુભાગ ઘટ્યો છે અને જ્ઞાનમાં આત્મકલ્યાણ કરી લેવાનો વિવેક જાગૃત થયો છે. એ જેટલો વિવેક જાગૃત થયો છે એટલી જ્ઞાનની નિર્મળતા છે. એ તે ભૂમિકાને યોગી જ્ઞાનની નિર્મળતા છે. સમ્યક જ્ઞાનની નિર્મળતા એ તો કોઈ જુદી જાત છે, પણ એ પહેલા પણ મોમોક્ષુની ભૂમિકામાં ભૂમિકા યોગ્ય નિર્મળતા આવે છે અને એ નિર્મળતાને અનુસરીને દર્શન મોહનો અનુભાગ ઘટે છે ત્યારે અન્ય પરિણામમાં તન્મયતા તાદાત્મતા ઘટી જાય છે અને એ જે તન્મયપણે રસ ઉત્પન્ન થાય છે એ રસ મંદ પડે છે, એ રસ ફિક્કો પડે છે, એને એ ભૂમિકાનો વૈરાગ્ય ઉપશમ કહેવામાં આવે છે, એને એ ભૂમિકાને યથાર્થ ઉદાસીનતા કહેવામાં આવે છે. એવી ઉદાસીનતા આવે ન હોય તો જીવથી મોક્ષ ઘણો દૂર છે એમ સમજવા યોગ્ય છે. થોડી વિશેષ વાત લઈએ તો એ વિષયમાં એવી છે કે જે સત્શાસ્ત્રો છે, સત્પુરુષના વચનો છે, એ સમજાય છે, બુદ્ધિગમ્ય થાય છે અને છતાં એનું મૂલ્યાંકન થતું નથી. આ એક બહુ સમજવા જેવો વિષય છે કે બુદ્ધિ હોવાથી બુદ્ધિગમ્ય વિષય થાય પણ એનું મૂલ્યાંકન ન થાય તો જેટલો એની અસર થવી જોઈએ જીવના પરિણામ ઉપર એટલી અસર ન પહોંચે. જે અસર થવી જોઈએ અસર ન થાય એમ કેમ થાય છે, એમ શા માટે થાય છે, એમ જો વિચારવામાં આવે તો દર્શન મોહ જેટલો બળવાન હોય તો સમજણ છે એ અધ્ધર રહી જાય છે. સમજણ કામ કરતી નથી, સમજણને અસર પહોંચતી નથી, એવી એક સ્થિતિ ઊભી થાય છે. જેમ કે એક મૃત્યુના પ્રસંગની ઘણી ગંભીરતા ભાસે છે, એટલી ગંભીરતા ભાસે કે જો શરીરનું સ્વાસ્થ્ય ડેન્જર ઝોનમાં આવ્યું હોય, ડાક્ટર એમ કે ભાઈ જરા પરિસ્થિતિ નાજુક થઈ ગઈ છે, તો આકાશ પાતાળ એક કરીને પણ મરવું નથી જીવને, એટલી ગંભીરતા આવે. અનંત જન્મ મરણનું કારણ એવો જે મિથ્યાત્મો દર્શનમો અને અજ્ઞાન એને મટાડવા માટેથી અનંત ગંભીરતા આવવી જોઈએ, એના બદલે એક મૃત્યુ જેટલી પણ ગંભીરતા ન આવે તો એ સમજણનું ગણિત કેટલું અધ્ધર છે અને એ વિષયનું મૂલ્યાંકન થયું નથી, એ સહેજે સમજાય એવી વાત છે. આમ તો પાત્રતા હોય તો આવા મહાપુરુષના વચનો અંદર સોંસરવા ઉતરી જાય એવા છે, પાત્રતા હોય તો સોંસરવટ ઉતરી જાય એવા છે. છતાં પણ અનેક વર્ષોથી સ્વાધ્યાય કરવા છતાં જે અસર ઉપજવી જોઈએ એટલી અસર ન ઉપજે. ગોપાલજી એક પત્રમાં લખે છે કે સાચા દેવ ગુરુ શાસ્ત્ર મયા, જૈન કુળ છે, વિતરાગ દેવ વિતરાગી ગુરુ એમના વિતરાગી સિદ્ધાંતો વાંચવા મળે, સમજવા મળે, શ્રવણ કરવા મળે, છતાં પણ જીવનું આત્મકલ્યાણ ન થાય, મોક્ષ માર્ગે ન ચડે, તો એમ સમજવા યોગ્ય છે કે મહામોહની બળવત્તરતા છે. એવા શબ્દ લીધા છે. બળવત્તરતા છે કે દર્શનમોહ તીવ્ર છે. દર્શનમોહનો ભાવમાં સદભાવ વર્તે છે જ્યાં સુધી, અને એની તીવ્રતા વર્તે છે તો સમજણની અસર પહોંચતી નથી. આવી એક પરિણતિ થઈ ગઈ હોય છે દર્શનમોહની પણ. એ ભેદાય, એ છેદાય તો અંતર્ભેદ જાગૃતિ આવે, અંતર્ભેદીને જાગૃતિ આવે, અને અને એ નથી ભેદાતી તો પરિણામમાં શું પરિસ્થિતિ છે એનું કોઈ મીટર માપવાનું કોઈ કારણ કે સ્થાન છે કે નહીં, લક્ષણ છે કે નહીં, સ્વરૂપ છે કે નહીં, તો કુછ છે. અન્ય પરિણામમાં તાદાત્મ વૃત્તિ ઘણી રહે. જેટલી તાદાત્મ વૃત્તિ કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. જો કોઈ એવો આત્મજોગ બને, પોતે એવી સુપાત્રતામાં આવે અને કોઈ સત્પુરુષનો યોગ બની જાય. એક વાત સ્પષ્ટ છે કે સત્પુરુષના પ્રત્યક્ષ યોગ વિના આત્મજ્ઞાન તો થવું સંભવિત નથી, પણ બીજ જ્ઞાન પણ મળતું નથી. કૃપાળુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રને 17મી ગાથામાં એક બહુ મહત્વપૂર્ણ વાત કરી છે. એમાં એ વાત કીધી છે કે આ એક પ્રથમ સંકેત છે. હા, મતદર્શન આગ્રહતજી, હા, કાણી કારણ ગણી પ્રત્યક્ષ, એટલે પોતાના મેળેની પોતાનો મત છોડીને સત્પુરુષને અનુસરવાની બુદ્ધિ થાય અને એમના માર્ગે ચાલવું છે. જે સવારે આપણે સુભાગભાઈને યાદ કરીને એ વાત લીધી હતી, એવો એક નિર્ધાર થાય કે મારા સ્વચ્છંદે મારે નથી ચાલવું. સ્વચ્છંદ મત આગ્રહતજી વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. તો એ સંકિત નથી, પણ સંકિતના કારણનું પ્રત્યક્ષ કારણ છે, કારણનું કારણ. આ એક કૃપાળુ દેવની સ્વતંત્ર રિસર્ચ છે. ઘનશ્યામભાઈ સ્વતંત્ર રિસર્ચ છે. એક પ્રશ્ન ઉઠવા જેવો છે કે આત્મજ્ઞાન અને સમ્યક સંકિત બે સાથે થાય છે. જ્યારે સ્વાનુભવ, નિર્વિકલ્પ સ્વાનુભવ થાય છે ત્યારે સમ્યક દર્શન તે જ કાળમાં, સમકાળમાં, એક જ કાળમાં ઉત્પન્ન થાય છે. એનું કારણ શું, અનન્ય કારણ શું, એના અંગભૂત કારણ શું, અને એ કારણનું કારણ શું, એનું કારણ મુમુક્ષુ દશામાં આવે છે અને કારણનું કારણ પણ મુમુક્ષુ દશામાં આવે છે. આત્મસિદ્ધિમાં આ રહસ્ય ભર્યું છે.
આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અમે ત્રણ પ્રકારના સમકિત ઉપદેશા છે આમ કરીને લખે છે. આત્મસિદ્ધિ વાંચતા વાંચતા એ સમકિતનો ખ્યાલ આવ્યો હશે કે કેમ, બીજી વાત છે. આ તો સારું થયું કે સુભાગભાઈએ પૂછાયું અને એમણે ખુલાસો કર્યો, નસીબ આપણા કે એ વાત સમજવા મળી, નહીં તો સ્વતંત્ર રીતે સમજાય એવો વિષય નથી. એટલો ગૂઢ વાત છે, એટલો રહસ્યભૂત વિષય છે, ઘણી સિક્રેટ લીધી છે એને, અને બહુ જ શોર્ટકટ લીધો છે. સમ્યક દર્શન પામવા માટેનો એકદમ સીધો શોર્ટકટ આ છે, સીધો બાયપાસ જ લીધો છે. તો ફલાણો વાંચજે, ફલાણો ગ્રંથ વાંચજે એવું કંઈ નથી લીધું એની અંદર. ફક્ત આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ પહેલો શબ્દ આવે, આજ્ઞા રુચિ રૂપ અને સ્વચ્છંદ નિરોધ રૂપ ભક્તિ, ત્રણ પદ લીધા છે. ક્યારે થાય? કે સત્પુરુષને ઓળખે ત્યારે. જ્યાં સુધી સત્પુરુષને ઓળખાણ ન થાય ત્યાં સુધી એમના વચનની ન પ્રતીતિ આવે, ન આજ્ઞાની રુચિ અને પ્રેમ ઉપજે, અને ભક્તિ તો હોય પણ સ્વચ્છંદ સહિતની હોય, સ્વચ્છંદ નિરોધ રૂપ સ્વચ્છંદ રહિતની ન હોય. ભક્તિ બે પ્રકારની છે, સ્વચ્છંદ સહિત અને સ્વચ્છંદ રહિત. આ પ્રકારમાં જીવ આવે એ ક્યારે આવે? કે સ્વચ્છંદ મત આગ્રહતજી વર્તે સદગુરુ લક્ષ, ત્યારે. અને પ્રત્યક્ષ સમકિતનું કારણ છે, અમે તો એને સમકિત જ કહ્યું છે, ત્યાં તો એમને સમકિત જ કહ્યું છે. છે સમકિતનું કારણ, કારણનું કારણ છે ખરેખર તો, પણ એ પ્રત્યક્ષ કારણ છે, એટલે સચોટ કારણ છે. એકવાર પણ જો સત્પુરુષ ઓળખાય અને ઓળખાય એવી યોગ્યતામાં આવે ત્યારે ઓળખાય, એમને એમ તો ઓળખાતા નથી, તો એ જીવનો સંકિતની નિર્વાણ પદ નિશ્ચિત છે. કેમ કે સંકિત જેનો નિશ્ચિત હોય એને નિર્વાણ પદ નિશ્ચિત જ હોય છે, સીધી વાત એ છે. અને એક પત્રમાં પોતે લખ્યું છે કે સત્પુરુષને ઓળખવાનું બહુ મહત્ફળ છે, એટલા માટે તેઓ શ્રીના પત્રમાં એ વાત અનેક જગ્યાએ ઉપસાવીને એમણે કરી છે, અનેક જગ્યાએ ઉપસાવીને એવી રીતે કરી છે કે કોઈ કોઈ જગ્યાએ તો આશ્ચર્યકારક કલમ ચલાવી છે. જે કલમ ચલાવી છે ફેન્ટાસ્ટિક કામ કરે છે. 213 નંબરનો પત્ર લઈએ તો ગજબની વાતો લખી છે. કાનના પડદા તૂટી જાય એવી વાતો છે. આત્માને મુખ્ય નથી કર્યો, જીનેશ્વર દેવને મુખ્ય નથી કર્યા, સત્પુરુષને એટલા મુખ્ય કર્યા છે. શું ફરી છે? આત્માને નાયક સ્વરૂપને એટલો મુખ્ય નથી કર્યો ત્યાં, અને જીનેશ્વર દેવને જે સર્વજ્ઞ પરમાત્મા છે એને પણ મુખ્ય નથી કર્યા, એટલા સત્પુરુષને મુખ્ય કર્યા છે. છે શું પણ આ? કહેવા શું માગે છે? કે કંઈક કહેવા માગે છે, કંઈક અંદરમાં લાઈટ થવી જોઈએ, પ્રકાશ થવો જોઈએ, કે કંઈક કહેવા માગે છે. શું કહેવા માગે છે? આત્મામાં તો એમ કે અમે તારામાં આત્મ સ્વરૂપમાં ભેદ, આત્મ સ્વરૂપમાં ને સત્પુરુષમાં ભેદ જ ક્યાં છે? તો જુદું પાડીએ અમે, જુદા પાડવાનો પ્રશ્ન નથી આ તો, અને જુદો પાડે તો એ સમજ્યો નથી એમ કહે છે, એને કાંઈ સમજણ નથી. આવી એક સ્થિતિ મુમુક્ષુની ભૂમિકામાં, ઉત્કૃષ્ટ મુમુક્ષુની યોગ્યતામાં ઉત્પન્ન થાય છે એમ ત્યાં કહેવા માંગે છે. એવી દશા ન આવે ત્યાં સુધી જીવ અનેક પ્રકારે બુદ્ધિનો ટોપલો માથે લઈને ફરે છે. કેમ કે બુદ્ધિમાં સિદ્ધાંતો આવશે. એક જગ્યાએ લખ્યું છે કે 14 ગુણસ્થાન તો જાણવાનો વિષય, ગુણસ્થાનો તો જાણવાનો વિષય છે. એક મોક્ષ પ્રશ્ન કર્યો મને, કૃપાળુદેવ એમ લખે છે કે ગુણસ્થાનો જાણવાનો વિષય છે એટલે કહેવા શું માગે છે? એ જાણવાનો વિષય છે એટલે ગુણસ્થાનમાં આ સિદ્ધાંત, આમ તો કર્ણાનું યોગનો વિષય છે, ગુણસ્થાન છે, દ્રવ્યાના યોગમાં નથી આવતા, ચરણાના યોગમાં નથી આવતા, પણ કર્ણાના યોગમાં આવે છે. તો એ કર્ણાના યોગના સિદ્ધાંત અનુસાર કયા ગુણસ્થાને કેવા કેવા પરિણામો હોય, કરણ એટલે સાધન અથવા ગણિત, એનું કેટલું છે એ માપવાનો વિષય છે. માત્ર જાણવાનો વિષય છે એટલે શું કે જાણીને ગૌણ રાખવાનો વિષય છે. કેમ કેમ? એટલા માટે કે સત્પુરુષ ચોથા ગુણસ્થાને હોય છે અને જીન મંદિરમાં જીનેશ્વર દેવની પ્રતિમા 13મા ગુણસ્થાનની આપણે મૂકીએ છીએ. 527 નંબરના પત્રમાં પ્રશ્ન પૂછ્યો છે સુભાગભાઈને કે 13મા ગુણસ્થાન વર્તી જીનેન્દ્ર પરમાત્માની પ્રતિમાની ભક્તિ કોઈ કરે અને ચતુર્થ ગુણસ્થાન વર્તી સત્પુરુષની કોઈ ભક્તિ કરે તો એ બંનેની ભક્તિ કરવામાં કોનું ફળ વિશેષ છે તે જણાવશો? ઠીક. હવે જો ગણિતનો વિષય લઈએ તો પહેલી ચોપડીવાળાને પણ 1 થી 13 ગુણસ્થાન, 13 આંકડા તો આવડે એને, 1 થી 100 આંકડામાં 13 આંકડા તો આવી જ જાય ને. તો 4 કરતા 13 નો આંકડો વધારે છે એ કંઈ સમજાવવાની જરૂર છે? આવો પ્રશ્ન કેમ કર્યો? પાછા કઈ હેતુ હોવો જોઈએ ને? એ બધા ક્રાંતિકારી વિષયો છે. એ 13મા ગુણસ્થાન વાળા પરોક્ષ છે, જેની પ્રતિમા મૂકી છે એ પ્રત્યક્ષ નથી અને સદગુરુ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ પરોક્ષનો આતરો જેને ન સમજાય એને આત્મવિચાર, આત્મકલ્યાણનો વિચાર ઉગે નહીં એમ કે છે આત્મસિદ્ધિમાં. તો પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ને આત્મવિચાર. આત્માનો વિચાર નથી એને. ક્યાં મૂકી દીધો એને? કે તને આત્મકલ્યાણનો વિચાર ઉગ્યો છે, એ કોટીમાં એ કક્ષામાં તું આવ્યો નથી. જો તને પ્રત્યક્ષ પરોક્ષનો ભેદ ન સમજાય તો કર્ણાનું યોગના 14 ગુણસ્થાનના સિદ્ધાંતો બુદ્ધિગોચર થાય તો એનું સ્થાન શું? એ જાણીને ગૌણ રાખવાનું સ્થાન છે. કેમ? કે આદરો આમાં સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થવી ઘટે છે એટલા માટે છે. ચોથું ગુણસ્થાન, ચોથું ગુણ, ચોથા ગુણસ્થાને બિરાજમાન સત્પુરુષ છે એમાં પરમેશ્વરની બુદ્ધિ થઈ છે તને એમ કે છે. પ્રત્યક્ષ છે માટે જો પરમેશ્વરની બુદ્ધિ થઈ છે તો તારે 13 ગુણસ્થાન વાળાને કાંઈ અત્યારે વિચાર કરવાની જરૂર નથી, કેમ કે અત્યારે એ પ્રત્યક્ષ થઈ શકે એવી કોઈ કાળ નથી. 2500 વર્ષ નીકળી ગયા એને. કેટલી રહસ્યભૂત વાતો કરી છે. એ પ્રકારનું જ્યાં સુધી સમજ નથી આવતી ત્યાં સુધી બુદ્ધિમાં ગણિત બીજી રીતે કામ કરતું હોય છે. એટલે ગુણસ્થાન તો જાણવાનો વિષય છે એમ લઈ લીધું છે. આદર કરવા માટે તો સત્પુરુષનો પરમેશ્વર બુદ્ધિએ આદર થવો ઘટે છે અને ત્યારે એને સત્પુરુષના હૃદયમાં બિરાજમાન એવા પરમેશ્વરના પણ દર્શન થાય છે. એટલે કે સત્પુરુષના પરમેશ્વર રૂપે દર્શન થાય છે માટે પરમેશ્વર બુદ્ધિ થાય છે. કલ્પના નથી એ કાંઈ, એ એક્ઝેક્ટ વાત છે. સત્પુરુષના હૃદયમાં બિરાજમાન પરમ તત્વ, પરમેશ્વર તત્વ જ્યારે સત્પુરુષની ઓળખાણ થાય છે ત્યારે જણાય છે. 472 પત્રમાં ભાઈ એક વિલક્ષણ વાત કરી છે. સત્પુરુષને ઓળખવા માટે પત્ર કુદરતી કમનસીબે અધૂરો રહી ગયો છે, પણ સંકેત પૂરો આવ્યો છે એની અંદર. 472 વિલક્ષણતાની વાત લીધી છે. નીચેથી ત્રીજી લીટી 467 પાનું 383. નાની પુરુષ અને અજ્ઞાની પુરુષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે. તે દશાનું વિલક્ષણપણું જે પ્રકારે થાય છે તે જણાવવા યોગ્ય છે. અખરો વિષય છેડ્યો છે, અહીંથી પત્ર જરૂરી છે પણ વિષય ખરેખર છેડ્યો છે. તો એક તો મૂળ દશા અને બીજી ઉત્તર દશા, એવા બે ભાગ જીવની દશાના થઈ શકે છે. હવે જ્ઞાની પુરુષની મૂળ દશા કઈ અને ઉત્તર દશા કઈ? મૂળ દશા તો સહજાત્મ સ્વરૂપે પરિણતિ જે થઈ છે તે છે. ઉત્તર દશા બહારમાં ઉદયિક ભાવો ચાલતા પરિણામો છે સંસારના. તો ઓળખાણ તો મૂળ દશાથી કરવાની છે. વિલક્ષણપણું ત્યાં છે. ઉત્તર દશામાં તો બીજાના પરિણામ છે, એવા જ્ઞાનીના પરિણામને પ્રવૃત્તિ છે, એમાં તો કઈ ઓળખાય એવું છે નહીં. એ હસે છે ને રડે છે, વેપાર કરે છે ને, ગ્રસ્થાશ્રમે હોય છે તો ગ્રસ્થની યોગ્ય પ્રવૃત્તિ હોય છે, અથવા ચારે ગતિમાં ચારે ગતિને યોગ્ય જ સંયોગો વિયોગ હોય છે. મૂળ દશા જે છે એ સહજ જ્ઞાન દશા છે. એ પરમાત્મ તત્વને અવલંબીને તદાકાર થયેલી દશા છે, સ્વરૂપાકાર થયેલી એ દશા છે. એટલે જેવું સ્વરૂપ છે એવી જે દશા, સદ્રશ દશા છે. એ દશાથી, એ દશાનું વિષયભૂત જે પરમેશ્વર તત્વ છે ત્યાં સુધી મુમુક્ષુ જીવની પહોંચ થાય છે યોગ્યતાને વશ. ત્યારે એ પરમેશ્વર રૂપે સમજાય છે, ઓળખાય છે, માન્ય થાય છે, સ્વીકારાય છે અને સત્કાર થાય છે. એનો નિવેડો થઈ ગયો એમ કે છે જાઓ. એ પ્રત્યક્ષ સમ્યક દર્શનનું કારણ છે. કારણ ગણી પ્રત્યક્ષ, આ પ્રત્યક્ષ બીજનું બીજ છે. કેરીમાં ગોટલો ને ગોટલાની ગોટલી, એમાંથી અંકુર ફૂટશે. બીજનું બીજ છે. જેને સત્પુરુષ ઓળખાયા એને બીજું સંકિત એવું જે આત્મ સ્વરૂપનું ઓળખાણ અને ભાવ ભાષણ, જેને ઉપદેશ આપણે પાછળ જે લીધું છે વ્યવહાર ઉપદેશ છાયા નહીં પણ બસોને 20મો આંક છે ને, વ્યાખ્યાન સાર 1, 220મો આંક પાનું 760. આજ સુધી અસ્તિત્વ ભાષ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ ભાસવું એ સમ્યત્વનું અંગ છે. કારણ ના કઈ કહ્યું, કારણ શબ્દ નબળો લાગ્યો છે, નિમિત્ત શબ્દ નબળો લાગ્યો છે, એટલે અંગભૂત છે એમ કહ્યું છે. આ બીજું સંકેત છે જે સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ રૂપ થાય છે. એ વિષય અહીંયા 220 ના વચનામૃતમાં છે, व्याख्या अनुसार एक मां ये सम्यक्त्व नो अंग छे। अस्तित्व जो एक वक्त भाषे तो ते दृष्टि ने माफक नजराय छे अने नजराया थी आत्मा त्यांथी खसी सकतो नथी। अस्तित्व वास्तवाथी सम्यक्त्व प्राप्त थाय छे उपरनी पहली लीटी में लखेलू छे कि अस्तित्व वास्तवाथी तो सम्यक्त्व प्राप्त थाय छे। એટલે સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પહેલા અસ્તિત્વ ભાસે છે એ બીજું સંકેત છે અને એ અનુભવાંશે એટલે વેદન અંશે અસ્તિત્વ ગ્રહણ થાય છે અને ભાસે છે સ્પષ્ટ ભાસે છે એમ સ્પષ્ટ શબ્દ ત્યાં લીધો છે વિશ્વાસ આવે છે કે હું આવું છું। પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે। વિતરાગોએ તે કહેલી વાત છે એમ નીચે લીધું છે માટે તે સ્વીકારવું સ્વીકારવા યોગ્ય છે સત્કારવા યોગ્ય છે અને ભક્તિ કરવા યોગ્ય છે એમ વાત નીચે લીધી છે 751માં। એ રીતે આત્મયોગ કોઈ બને એટલે સત્પુરુષનો કોઈ એવો યોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે એવું છે। ધેર ઇઝ નો ટર્મિનોલોજી એનું મૂલ્ય કરવાની કોઈ ટર્મ નથી જગતમાં કે આ ટર્મની અંદર એને આંખમાં લઈએ કે આટલું મૂલ્ય થાય કે ન થાય કોઈ રીતે ન થાય એવી એક બહુ દુર્લભથી દુર્લભ એવી મનુષ્ય પર્યાય છે કે જેમાં આત્મયોગ સુલભ છે। બાકીની ત્રણ ગતિમાં આત્મયોગ બહુ દુર્લભ છે। કિરીચને કોણ સત્પુરુષ મળે? અહીંના પૈસાવાળાને લફરા એટલા છે કે એને આત્માનો વિચાર કરવાનો જ્યાં વિષય નથી તો દેવલોકમાં તો એથી વધારે છે કેમ કે આ તો એથી વધારે શ્રીમંતાય છે। અહીંયા જો શ્રીમંત માણસોને પૂછો ટાટા બિરલાને કોઈને અબજોપતિને કોઈને પૂછો આત્માનો વિચાર કરવાનો અવકાશ જ નથી એટલી પરોજણ છે દેવલોકમાં એથી વધારે પરોજણ ઊભી થાય છે। એટલે આત્મયોગ છે નારકીમાં તો બહુ જ ખરાબ પરિસ્થિતિ છે। એક મનુષ્ય ગતિ એવી છે મધ્યમ કોટીના પરિણામ છે। મનુષ્ય ગતિમાં તીવ્ર રાગમાં પણ જીવ તણાતો નથી કે તીવ્ર દ્વેષમાં પણ તણાતો નથી જે દેવલોકમાં અને નારકીમાં હોય છે। તીર ઇંચમાં જ્ઞાન અને વિચારશક્તિ મંડાઈ જાય છે અને વિચારશક્તિ થોડી ઘણી હોય તો પણ વાચા સહિત નથી મૂંઝવણ થાય તો પૂછે કોને। અહીંયા તો વિચાર શક્તિ વિવેક શક્તિ વાચા સહિત છે અને જ્ઞાની પુરુષનો યોગ પણ સુલભ છે। એટલે જો મનુષ્યપણામાં આત્મયોગ બને તો એનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે એવું છે અને નહીતર આ મનુષ્યપણું ફૂટી કોડી જેટલી એની કિંમત નથી એ રીતે આયુષ્ય પૂરું થઈ જાય છે અને જીવ દુર્ગતિમાં ચાલ્યો જાય છે પ્રાય દુર્ગતિમાં ચાલ્યો જાય છે। પ્રાય એ જ લખે છે કે પ્રાય મનુષ્ય દેહ વિના આત્મયોગ બનતો નથી એમ જાણી અત્યંત નિશ્ચય કર્યો છે। આત્મયોગ ઉત્પન્ન કરવો ઘટે એવી પાત્રતા ઉત્પન્ન કરવી ઘટે કે જેથી સત્પુરુષનો યોગ થાય આ એક કુદરતનો નિયમ છે અથવા કુદરત બંધાયેલી છે કે જો જીવને ઉત્કૃષ્ટ પાત્રતા આવે તો એને સત્પુરુષનો યોગ કરાવી આપવો એ કુદરત એની સાથે બંધાયેલી છે। એને સહેજે સહેજે ગમે ત્યાંથી પણ મળે મળે ને મળે અને એવો યોગ ઉત્પન્ન કરવો ઘટે છે એટલું જો લક્ષમાં આવે તો પોતાની પાત્રતા ઉપર વિશેષ લક્ષ જાય, પાત્રતા વધારે જીવ, અને એ પ્રથમ સંકિતને પામે તો બીજાને પામે તો ત્રીજાને અવશ્ય પામે, પામે ને પામે. સીધો રસ્તો છે, ક્યાંય આડે અવળે જવાની જરૂર નથી. આ કહેલા ચિંધેલા માર્ગે ચાલ્યો જાય જીવ, એનો છુટકારો થઈ જાય એવી વાત છે. વિશેષ લઈશું પત્ર.
હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું બહુ ભૂલ્યો. આથડિયો, રજડિયો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું. હું નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનું હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સુખધામ નંત સુસંત ચહિ દિન રાત્ર રહે તદ ધ્યાનમ પર શાંતિ આનમ તસુધામાય જે પ્રાણમું.